Subress.
On demand. Follow Subress Radio on Twitter and Facebook now.
Namaste, Shubhavan. Thank you for inviting me to the show.
Oh, thank you for agreeing to come to our show as well, Alap Bhai. Aap bahu busy cho, khub khub aapno aabhar, ane vyasta cho, chata pan amari sathe vaat karva mate aavya cho. Subress Radio par sauthi pehla to aapnu abhivadan, aapnu swagat, ane
khub aabhar sauno.
જી અલાભાઈ, આપની તો વાત શું કરવી, એક નવું જનરેશન જે અત્યારે છે એમાં આપ અગ્રસ્થાને બિરાજો છો, એમ જો હું કહું તો એમાં જરા પણ ખોટું નથી. અને આપનું જે કાર્ય છે એ દરેક લોકો જાણીને માણી રહ્યા છે, પણ આપના સ્વમુખેથી આજે કંઈક અમારે આપની પાસેથી સાંભળવું છે કે આ જે આપની સફર હતી સંગીતની, એ કઈ રીતે શરૂ થઈ?
સંગીતની યાત્રા તો લગભગ એમ જ કહીશ કે મમ્મી અને પપ્પા આશિત અને હેમા દેસાઈ મારા પેરેન્ટ્સ છે, એટલા માટે જ શરૂ થઈ અને એના કારણે જ શરૂ થઈ છે.
તો 13 વર્ષની ઉંમરે જયારે આપે સંગીત શીખવાનું શરૂ કર્યું ત્યારે આપે ગાવાનું શરૂ કર્યું કે પછી કંઈક બીજી રીતે સંગીતમાં આપ આગળ વધ્યા?
ઉંમરમાં થોડોક ફેરફાર કરીશું. 3-4 વર્ષનો હતો ત્યારથી જે પણ મળે વસ્તુ, ડબ્બો કે ટેબલ કે કોઈકનું માથું, તબલા વગાડવાનું શરૂ કર્યું
હતું.
અને ઓફિશિયલ સંગીતની તાલીમ એટલે તબલા શીખતો હતો હું પહેલા, ક્લાસિકલ તબલા. તો પંડિત નિખિલ ઘોષજી મુંબઈમાં બહુ મોટું ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે સંગીત મહાભારતી, એમાં દત્તા એન્ડે સાહેબની પાસે મેં તબલાની તાલીમ શરૂ કરી 3 વર્ષ. અને પછી મને ખૂબ, આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે ઉસ્તાદ અલારખ ખાન સાહેબ એટલે મારા ગુરુ અબ્બાજી, એમની પાસે હું લગભગ 7-8 વર્ષ તબલાની તાલીમ લઈ શક્યો મુંબઈમાં. અને એ ક્લાસિકલ તબલાની તાલીમ લેતા લેતા ત્યારે મેં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે હું ક્યારેક પણ ગાઈશ કે સિંગર બનીશ. પણ કોલેજમાં એકવાર કંઈક કોમ્પિટિશન હતી ને કોલેજ એન્યુઅલ શોઝ હતા, એમાં બધા કહ્યું કે તું કેમ એકવાર ટ્રાય નથી કરતો ગાવાનું, એટલે ત્યારે અમસ્તુ મસ્તીમાં શરૂ કરેલું તે અત્યારે કરિયર બની ગયું છે.
જી, તો આપે જે કરિયરની શરૂઆત કરી એ અમારા માટે, ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રેમીઓ માટે તો બહુ લાભદાયી નીવડી એમ કહી શકાય અલાભાઈ, કે આપે જે પદાર્પણ કર્યું છે સંગીત ક્ષેત્રમાં કે તબલાવાદક અને હવે ગાયક, તો તે સાથે આપ કમ્પોઝર પણ રહ્યા છો, મ્યુઝિક ડાયરેક્ટર પણ રહ્યા છો અને થિયેટર, બેલે, ટેલિવિઝન વગેરે માં આપે ખૂબ ખૂબ આપનું પ્રદાન રહ્યું છે. અને કેમ ભૂલી જવાય કે લેસ્ટરમાં આપ જયારે આવ્યા હતા, મેઘદૂતનો શો કર્યો હતો આપે, ઇટ વોઝ એબ્સોલ્યુટલી વન્ડરફુલ. હું ત્યારે હાજર હતી અને એ જે દ્રશ્ય શ્રાવ્ય જે કાર્યક્રમ હતો એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. તો આ જે આ પ્રકારનું જે નવું વાતાવરણ આપે તૈયાર કર્યું કે બેલે માટે અને અન્ય પ્રકારના નાટકો માટે, તો એ ડાયવર્ઝન કઈ રીતે થયું?
મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મેં ઓલવેઝ જોયા છે કે પપ્પા ફક્ત સુગમ સંગીત નહોતા ગાતા, કે ફક્ત ગીતો નહોતા ગાતા. હી હેઝ ઓલવેઝ કમ્પોઝડ મ્યુઝિક ફોર ટીવી સિરિયલ્સ, ફોર જિંગલ્સ, ફોર એડ્સ અને ડાન્સ ડ્રામા, બેલેસ. અને લગભગ ઇન્ડિયાના કોઈ પણ એવા ક્લાસિકલ ડાન્સર નહીં હોય જેની સાથે પપ્પાએ નહીં ગાયું હોય. કથક હોય, ભરતનાટ્યમ હોય, ઓડિસી હોય, હી હેઝ ઓલવેઝ કમ્પનીડ ધીઝ પીપલ. એટલે હું નાનપણથી એમને જોતો આવ્યો હતો અને એમને ફોલો કરતો આવ્યો હતો, એટલે આઈ થિંક એટ સમ લેવલ આઈ ઓવ ઇટ ટુ હિમ. અને એમના લીધે જ મને આમાં થોડુંક જે પણ એક દિશા મળી છે તે મને મળી છે. અને એમને આટલું બધું જોઈ સાંભળીને મને ખ્યાલ આવ્યો કે હવે ક્રિએટિવ મ્યુઝિક જે આખી વસ્તુ છે કે જેમાં તમે કંઈક કશું જ તમારા કાગળ પર ન હોય અને ત્યાંથી તમે કંઈક નવું એનું સર્જન કરો, એ આખી જે વસ્તુ છે ને એ પ્રોસેસ મને ખૂબ આકર્ષે છે. એટલે એને લીધે જ હું એ ફિલ્ડમાં પણ આવ્યો છું કે અને લોકો પણ મને એમાં થોડુંક કામ આપે છે કે ભાઈ કંઈક સરસ ક્રિએટિવ કામ હોય તો આપણે આલાપને યાદ કરીએ એમ.
વાહ વાહ, એટલે જ્યાં ક્વોલિટી અને ક્રિએટિવિટી આવે ત્યાં આલાપ યાદ આવે. અને એ ખરેખર એક આર્ટિસ્ટ માટે એક બહુ જ મોટું કોમ્પ્લિમેન્ટ ગણી શકાય કે આપે પોતાની એક આગવી જગા બનાવી છે. અને માત્ર એટલું જ નહીં અલાભાઈ, આપે ગુજરાતી સંગીત અને ભાષાની સાથે ઉર્દુ ગાયકીમાં પણ આપે પદાર્પણ કર્યું અને પહેચાન નામનું આપનું જે આલ્બમ હતું એ તો બહુ જ પોપ્યુલર બન્યું છે, હરિહરન દ્વારા એમનું ઉદઘાટન પણ થયું. તો આ રીતે એમાં આપ કઈ રીતે વળ્યા?
મને પહેલેથી ગઝલોનો ખૂબ જ શોખ છે, એ ગુજરાતી હોય કે હિન્દી હોય કે ઉર્દુ હોય. પહેલા ફક્ત સાંભળતો અને ગાવાની કોઈ દિવસ કોશિશ નથી કરી, પણ થોડીક ખોટી હિંમત લોકોએ પણ આપી અને મને પણ થોડીક હિંમત આવી એટલે મેં કે એકવાર આપણે કોશિશ કરીએ તો કદાચ ગાઈ શકીએ. અને ભગવાનની દયા જ છે, ફક્ત હું એમ જ કહીશ માત્ર કે જેના લીધે હું થોડુંક પણ ગઝલોમાં અંદર ઉતરી શક્યો છું. એટલો બધો મોટો વિશાળ દરિયો છે ગઝલોનો કે એમાં તમે બે ચાર ગઝલો ગાઈ કે આઠ દસ ગઝલો ગાઈ કે સાંભળીને કશે બી પહોંચી ન શકો. પણ ગોડ હેઝ બીન કાઇન્ડ હું એટલું ચોક્કસ કહીશ. અને મને ખૂબ જ રૂચિ છે આ પર્ટિક્યુલર જોનરમાં. થોડીક ભૂલાતી જાય છે ગઝલો લોકોના મગજમાંથી,
સાચી વાત,
કારણ કે ગઝલ આવે એટલે લોકો તરત પઝલ થઈ જતા હોય.
સાચી વાત છે, મગજમાં નથી ઉતરતો.
પણ હવે જો તમે જોતા હો કે હવે થોડાક વર્ષોથી એવું ચાલે છે કે લોકોને સમજાય એવી ગઝલો હવે લોકો પ્રસ્તુત કરતા હોય છે, એવી રીતે પ્રેઝન્ટ કરે છે કે શબ્દો પણ જેના સરળ હોય અને એની ધૂન પણ એવી હોય કે તરત તમને મગજમાં ઉતરી જાય અને ગળામાં પણ તમે સાથે સાથે ગણગણાવી શકો. એવી ધૂન લોકો બનાવતા હોય છે ગઝલમાં, કે ફક્ત એવી નહીં કે ક્લાસિકલ રાગ પર જ બેઝડ હોય, લાઇટ ટાઈપની ગઝલો જે લોકોને તરત આકર્ષે એમના તરફ. તો એ એક આખો જે જોનર છે એ આપણા યુથને પણ થોડુંક અટ્રેક્ટ કરી શકાય, એની પ્રેઝન્ટેશન એવી રીતે કરીએ ગિટાર અને ડ્રમ્સથી.
બિલકુલ,
તો એ રીતે આપણે વધી શકીએ અને આઈ એમ લિટલ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ, એટલે ખાસ એમાં રૂચિ છે.
જી, તો આ એક ગઝલનું અમને કોઈ એક થોડીક પંક્તિઓ અમને જો સંભળાવશો તો ખૂબ આનંદ થશે. એક ગઝલ મેં સાંભળી, જી,
મારી પહેચાન જે ગઝલ છે એની ટાઇટલ ટ્રેક છે,
જી,
દુષ્યંત કુમારજીના લિરિક્સ છે.
જી,
અને કહે છે કે મેં જિસે ઓઢતા બિછાતા હું વહી ગઝલ આપકો સુનાતા હું. સરળ શબ્દો છે.
વાહ,
તો એની બે લાઈન ફક્ત આપણે ગાઈને સંભળાવું.
જી જી.
મેં જિસે ઓઢતા બિછાતા હું, મેં જિસે ઓઢતા બિછાતા હું, વો ગઝલ આપકો સુનાતા હું.
વાહ વાહ.
મેં જિસે ઓઢતા બિછાતા.
વાહ, એબ્સોલ્યુટલી વન્ડરફુલ. મેં જિસે ઓઢતા બિછાતા હું વો ગઝલ આપકો સુનાતા હું. તો આપ જ્યારે આ રીતે ગઝલ ગાયકી પસંદ કરો છો તો એમાં આપ ગઝલો પર કઈ રીતે ધ્યાન આપો છો કે કયા પ્રકારની ગઝલો, કોઈ કવિ ખાસ હોય એ તરફ, અથવા તો કઈ રીતે એ આપ એનું સિલેક્શન કરો છો?
આમાં બે વસ્તુ છે ખાસ. એક તો આપણે જે શાયર હોય એના ઉપર થોડુંક ધ્યાન રાખવું પડે. શાયરમાં અગેન બે વસ્તુ થાય છે કે જે નવા શાયર હોય છે તેની ગઝલો લોકોએ ઓછી સાંભળી હોય છે અને ઓછી કમ્પોઝ કરી હોય છે, એમાં નવીનતા હોય છે. તમે કોઈ જૂના નીવડેલા શાયર લો તો એમાં એટલા બધા લોકોએ પહેલા, જેમ કે ગુલામલી સાહેબ છે, મેંદિયાસન સાહેબ છે, જગજીતજી છે, પંકજજી છે, હરિહરનજી છે, બધાએ એટલું બધું કામ કરેલું છે આ ક્ષેત્રમાં કે પછી આપણે જૂના શાયરોની ગઝલો જો લઈએ તો એમાં નવું કઈ નથી રહેતું, કારણ કે બધી જ લગભગ કમ્પોઝ થયેલી હોય છે. એટલે પહેલા એ ધ્યાન રાખવાનું કે પહેલા કોઈએ ગઝલ કમ્પોઝ ન કરી હોય એ આપણે ચોક્કસ પકડીએ. અને બીજું કે જેના શબ્દો એટલા અઘરા ન હોય કે જેને માટે સીડી સાથે આપણે એક ડિક્શનરી આપવી પડે સમજાવવા માટે.
સાચી વાત છે.
એટલે એ મારું ખાસ ધ્યાન રાખું છું કે શબ્દો થોડાક સરળ હોય કે જે મને પણ સમજાય તો હું લોકોને સમજાવી શકું.
જી જી. અને
આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખું છું.
બિલકુલ. અને અલાભાઈ, જયારે આ ઉર્દુ ગઝલો આપ ગાઓ છો ત્યારે એ ઉર્દુ ભાષા જાણવી આપના માટે જરૂરી બની ગઈ ખરી?
એક હદ સુધી જરૂરી છે. મને યાદ છે ત્યાં સુધી હું નાનો હતો ત્યારે હેમા અને પપ્પાને ખાસ ઉર્દુ ટીચર એ લોકોએ બોલાવ્યા હતા ઘરે, જે દર અઠવાડિયે એક કે બે વાર એમને ઉર્દુની ખાસ વાતો અને ઉર્દુના શબ્દો અને બધાથી વાકેફ કરતા હતા. હું એમની સાથે બેસતો ત્યારે મને થોડોક અંદાજો છે ખરો. હજી સ્ટડી નથી કર્યું મેં ઉર્દુ લેંગ્વેજમાં, પણ લગભગ ગઝલમાં વપરાતા જે શબ્દો છે તેની આસપાસ હું સમજી શકું, લોકોને પણ સમજાવી શકું ત્યાં સુધી મને.
જી જી. અને એટલે ઘણો ફરક પડી જાય ને કે કલાકાર જયારે પોતે ગીત સમજીને ગાતો હોય તો એનો ભાવ પણ એક અલગ જ રીતે આવતો હોય.
જી જી. અને આજકાલ તમે કોઈ પણ પ્રેઝન્ટેશન કરો, ભજન હોય, ગીત હોય કે ગઝલ હોય,
જી,
ત્યાં સુધી તમે લોકો સાથે કમ્યુનિકેટ નથી કરતા એ વાત.
જી.
તો ખાલી ગાઈને નીકળી જવામાં એ આનંદ નથી આવતો લોકોને.
બિલકુલ.
તો તમે એમની સાથે કઈક વાત કરો ને બે શબ્દ સમજાવો.
જી. તો એ ઘણો ફરક પડી જાય. હવે આપે માત્ર આટલા સુધી જ આપ સીમિત નથી રહ્યા, આપે નેશનલ એન્થેમ નો જે એક પ્રોજેક્ટ હતો એમાં પણ આપે ભાગ લીધો અને આપનો સ્વર પણ એની અંદર હતો, નેશનલ એન્થેમ ભારતનું રાષ્ટ્રગીત. અને તો આ પ્રકારના પ્રોજેક્ટમાં આપ કઈ રીતે જોડાયા?
એક અમારા કોમન ફ્રેન્ડ છે, એ પણ પોતે જ આર્ટિસ્ટ જ છે, શૈલેન્દ્ર ભારતીજી, અને એમના રેકમેન્ડેશન પર એમણે મને ગાતો સાંભળ્યો છે ઘણા વર્ષોથી. એટલે એમને ખ્યાલ હતો કે સમબડી ઇઝ ડુઇંગ એક નેશનલ એન્થમ નો સરસ પ્રોજેક્ટ, કે જેમાં ફક્ત આપણો પહેલો ફકરો નહીં નેશનલ એન્થમ પણ પાંચે
પાંચ ફકરા,
જે પહેલા બહુ જ રેકોર્ડ નથી થયા, લોકોને નથી પહોંચ્યા, તે કોઈ રેકોર્ડ કરી રહ્યું છે. એટલે એમણે સજેસ્ટ કર્યું કે તમે નવા સિંગરોને જો લેતા હો તો આલાપને ચોક્કસ ગવડાવજો. અને એ લોકો મને મળવા બોલાવ્યો અને જે મળવા ગયો સાથે સાથે રેકોર્ડિંગ જ થઈ ગયું, લગભગ એવી જ વાત થઈ. એટલે ઇટ વોઝ વેરી આઈ એમ વેરી ઓનર્ડ કે એ લોકો મને આવા પ્રોજેક્ટ માટે સિલેક્ટ કર્યો, અને આપણું રાષ્ટ્રગીત લોકો સુધી પહોંચાડવામાં એનથી મોટું ગૌરવ છું.
એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. એટલે આ જે છે આલાભાઈ, એ આપની શક્તિનો વ્યાપ દેખાડે છે કે આપની જે ગાયકી છે અને આપનું સંગીત ક્ષેત્ર છે એ માત્ર સુગમ સંગીત કે માત્ર ગુજરાતી ભાષા સુધી સીમિત નથી પણ બહુ જ વિસ્તર્યું છે. તો આલાભાઈ, આપે આ સાથે કહ્યું કે કમ્પોઝ કર્યું આપે, પણ તે સાથે આપે નાટકોમાં પણ સંગીત આપ્યું છે.
બિલકુલ.
તો એ તરફ
છેલ્લા 10 કે 12 વર્ષથી ગુજરાતી સ્ટેજ પર જે નાટકો થાય છે એમાંથી ઘણા બધા નાટકોમાં મારું મ્યુઝિક રહ્યું છે, ટાઇટલ સોંગ અને બેકગ્રાઉન્ડ. અને એમાં ખાસ વિશિષ્ટતા એની એ છે કે એ જે સિચ્યુએશન હોય એ પ્રમાણે તમારે મ્યુઝિક કરવું પડે, ના કે તમને જે ગમે તે તમે સંગીત આપો.
બિલકુલ.
જયારે કે હું ગઝલ કે ગીત કમ્પોઝ કરું તો મને જેવું ગમે તેવું હું કમ્પોઝ કરું.
બિલકુલ.
પણ આમાં એ સિચ્યુએશનને અનુરૂપ એ એક્ટર્સને જેવું જોઈએ, ડિરેક્ટરને કેવું જોઈએ, એ બધું મગજમાં રાખી અને પછી કમ્પોઝ કરવું એક જુદો એક અનેરો આનંદ છે. અને મારી વાઇફ સ્નેહા પ્લેઝ લખે છે અને એક્ટિંગ કરે છે.
એબ્સોલ્યુટલી.
બને ત્યાં સુધી અમે લોકો લગભગ સાથે જ કામ કરીએ છીએ, કે જયારે એ નાટક લખે તો એનો જે આઈડિયા હોય તે બહુ જ ઇઝીલી મને જણાવી શકે અને એને હું સમજી જઉં અને મ્યુઝિકમાં વેન આઈ ટ્રાન્સલેટ ઇટ તો ધ પ્રોસેસ બીકમ્સ મચ મોર ઇઝીયર એન્ડ મચ મોર ફન.
સાચી વાત છે. અને મારો બીજો પ્રશ્ન એ જ રહેવાનો હતો કે આપના પત્ની સ્નેહાબેન પોતે ગુજરાતી તકતાના બહુ જ જાણીતા અને માનીતા કલાકાર છે, તો જ્યારે આપની સંગીતની સર્જનની પ્રક્રિયા થતી હોય તો ત્યારે ક્રિટિસિઝમ થાય છે ખરું?
રેડિયો પર છું એટલે આમ તમારે ખોટું જ બોલવું છે, પણ છતાં હું સાચું બોલીશ કે ઘણી વાર કંઈક ને કંઈક એના સજેશન હોતા હોય છે. આઈ વુડન્ટ સે ક્રિટિસિઝમ, પણ શી હેઝ હર ઓન ઇનપુટ. ઇનફેક્ટ આઈ મેડ ઇટ અ રૂલ કે હું કોઈ પણ કમ્પોઝિશન કરું આજ સુધી તો હેમાને પપ્પાને સૌથી પહેલા બનાવીને પહેલા એમને સંભળાવું, સ્નેહા ઘરે હોય તો એને સંભળાવું, અને એ લોકોને ઇનપુટ્સ આપે છે ખરા, પછી હું એ લોકોને ઇનપુટ્સ વાપરું કે નહીં એ આપણે બીજા શો પર ડિસ્કસ કરીશ.
આઈ હોપ કે સ્નેહાબેન સાંભળતા ન હોય.
અત્યારે બહાર ગઈ છે એટલે થોડી છૂટ લઈને
જી. પણ આપ જાણો છો ને આલમભાઈ કે અમારો પ્રોગ્રામ લિસન બેક પર પણ સાંભળી શકાય છે અને સાથે સાથે જી. તો આ જે સ્નેહાબેન પણ પોતે સર્જન ક્રિયા કરી રહ્યા છે, નાટકો વગેરે લખી રહ્યા છે અને આપ પણ સંગીત ક્ષેત્રમાં છો, તો આ જે જુગલબંધી છે એનાથી આપને કઈ રીતે આપના પોતાના વ્યક્તિગત જીવનમાં પણ ફાયદો થાય છે?
ફાયદો તો થયો જ છે, કારણ કે કઈક સરસ વસ્તુનું આદાન પ્રદાન થતું હોય, સમથિંગ ક્રિએટિવ. અને હું અગેન મને ખબર છે કે રેકોર્ડેડ શો છે અને પાછો સ્નેહા સાંભળી શકશે, એટલે એવું નહીં કહું કે એના બધા ડાયલોગ્સ હું જાણું, પણ યસ દેર ઇઝ અ લોટ ઓફ ગીવ એન્ડ ટેક. વેન શી ડિસ્કસીસ અ સ્ટોરી કે એના મગજમાં કઈક પ્લાન આવે તો શી ડિસ્કસીસ વિથ મી, મને કઈક ધૂન સૂજે તો હું એને તરત કહું કે ભાઈ આવું ધૂન છે તું મને શબ્દો લખી આપ, એટલે એવું પણ થાય છે. અને ગમે છે કે વી આર એટલીસ્ટ એટ ધ સેમ ક્રિએટિવ લેવલ પર ઇન ડિફરન્ટ ફિલ્ડ, પણ વી કેન ડિસ્કસ અવર ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ એટ ધ સેમ લેવલ, કે ભાઈ ભલે એ નાટકમાં છે અને વિઝ્યુઅલ મીડિયમમાં છે અને હું ઓડિયો મીડિયમમાં છું, પણ છતાં અમારું જે ઓડિયન્સ છે તે તો સરખું જ છે ગુજરાતી. એટલે એ લોકોને કેવી રીતે રીઝવવા, દેટ ઇઝ અવર મેઇન ગોલ.
ઓફકોર્સ ઓફકોર્સ. અને જયારે આપણે નાટકની વાત કરી તો આલાભાઈ, હવે તો આપણું ગુજરાતી ફિલ્મ જગત છે એ પણ બદલાઈ રહ્યું છે. સોરી, જે કવિ આપણા રઈશ મણિયાર જેવા જે કવિઓ છે એ પણ ફિલ્મો માટે લખી રહ્યા છે, કેવી રીતે જોઈ
છે.
હા જી. તો આપે ક્યારે એવો વિચાર કર્યો છે ખરો કે કદાચ કોઈ ગુજરાતી ફિલ્મો માટે આપ સંગીત આપવાનો વિચાર કરો?
ના, વિચાર તો મારો કરેલો છે ને, અત્યારે કામ પણ ચાલુ છે, ફિલ્મ બની રહી છે.
ઓ એક્સલન્ટ, વેરી ગુડ.
રાજુ બારોટ એના ડિરેક્ટર છે, અમદાવાદના છે.
જી.
અને ખૂબ વર્ષોથી એ આઈએનટી ના સ્ટેજ ડ્રામાઝ ને બધું કરતા હતા. હી ઇઝ ફ્રોમ ધ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા.
જી જી.
અને ગુજરાતી સરસ એક નોન યુથ નોન અર્બન એવી ટાઈપની ફિલ્મ લઈને આવીએ છીએ કે જેમાં કંઈક તથ્ય છે, જેમાં કંઈક વાત છે.
બિલકુલ.
અને એ કોન્સેપ્ટ લઈને હવે શૂટિંગ એ લોકો શરૂ કરશે સપ્ટેમ્બરમાં, અને લગભગ નેક્સ્ટ યર અર્લી રિલીઝ છે, એમાં મારું સંગીત.
બિલકુલ બિલકુલ. અને મુંબઈ ને આઈએનટી ની વાત કરી તો મુંબઈ સાથે મારો પણ બહુ જ ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. અને હા બિલકુલ, જન્મ અને ભણતર બધું જ મુંબઈ ખાતે, એટલે બહુ જ એમ કહેવાય કે નાળ સંબંધ છે. તો આ જે નાટકોની દુનિયા છે આપણે વાત કરી, અને એની સાથે આપે અહીંયા મેઘદૂત લઈને આવ્યા, એ બેલે હતું. તો જ્યારે એ શો હું જોવા માટે આવી હતી, આલાપભાઈ આ મસ્ત થઈ કે એ જે કોમ્બિનેશન હતું ઇટ વોઝ એબ્સોલ્યુટલી વન્ડરફુલ. કારણ કે ત્યાં કેટલાક બિન ભારતીય સંગીતકારો પણ હતા, અને સાથે આપણા અહીંયાના યુકેના લોકલ આર્ટિસ્ટો પણ હતા, ગ્રુપ હતું આખું. તો આ બધા સાથે જે કામ કરવાનું હતું એમાં આપને કઈ વાતો સરળ લાગી, અને કઈ વાતોમાં આપને એમ થયું કે થોડી કદાચ મુશ્કેલી પડી હોય?
પહેલા તો મેઘદૂતની વાત આવે તો શ્રુતિ આર્ટ્સના બધા જ મેમ્બર્સને ન ભૂલાય.
એબ્સોલ્યુટલી. ચંદુભાઈ,
એમનું ચંદુભાઈ, યોગેશભાઈ, પ્રીતિબેન, રાજનભાઈ, આ બધાનું જે આદાન પ્રદાન રહ્યું છે,
જીવનભાઈ
ફોર દેટ મેટર, કે કોર્ડિનેશન ઓફ આર્ટિસ્ટ થી માંડીને કોર્ડિનેશન ફોર રિહર્સલ્સ, ગેટિંગ ધ પ્લેસ, કોન્સેપ્ટ ડિઝાઇન, એ બધું જ એ લોકોએ એટલું ફાઇન કર્યું હતું મેઘદૂતમાં. સંગીતનું જેટલું પણ ભાગ હતો તે મારો અને પપ્પાનો કમ્પોઝ કરેલો હતો. અને આપે તો શો જોયો છે એટલે યુ નો કે આમાં કેટલી મહેનત.
બિલકુલ બિલકુલ, એબ્સોલ્યુટલી.
અને મને યાદ છે કે અમે શો 21મી મે કર્યો હતો, પણ હું માર્ચ થી અમે લોકો દર મહિને એક એક વાર આવ્યા છીએ રિહર્સલ્સ માટે, દસ દસ પંદર પંદર દિવસ. અને એનું કામ અમે આગલા ડિસેમ્બરમાં શરૂ કર્યું હતું કોમ્પોઝિશન. અને સરળ વાતો એ હતી કે કોમ્પોઝિશન બહુ જ સરળતાથી અમને આવ્યા, જે પણ અમે બનાવ્યા તેને માટે અમારે બહુ મહેનત નથી કરવી પડી, કારણ કે બહુ નેચરલી અમે મ્યુઝિક કમ્પોઝ કર્યું ભગવાનની દયા. પણ હા, જે કોર્ડિનેશન બિટવીન ધી આર્ટિસ્ટ, જેમ કે બાર વાયોલિનિસ્ટ અને હતા અમારી પાસે,
બિલકુલ,
ટુઅર ઓફ વેસ્ટર્ન ઓરિજિન, અને એ લોકોએ આપણી ભારતીય સંસ્કૃતિનું કોઈ દિવસ એ કલ્ચર ટાઈપનું મ્યુઝિક વગાડ્યું નથી, કદાચ સાંભળ્યું હશે એ લોકો, પણ એ લોકોને શરૂઆતમાં ટુ ગેટ ધેમ એક જ આપણા સુરમાં લાવવા માટે, જે શરૂઆતમાં થોડીક આપણને અગવડ પડે તે થોડીક જરૂર પડી અમને. અને પહેલા એ લોકોને ભરોસો હતો જ નહીં કે અમે લોકો આ લેવલનું કંઈક પ્રેઝન્ટ કરી શકીશું, કે આ કયા લેવલનું થશે. પણ જેમ અમે કામ કરતા ગયા અને એ લોકોને થોડુંક સંગીત મોકલતા ગયા, એ રીતે એ લોકોને થોડુંક અમારા ઉપર પણ ભરોસો બેઠો, અને લાઈક વાઇઝ અમને પણ બેઠો કે ના, એ લોકો સરસ અમારી સાથે મળીને કામ કરી શકશે.
બિલકુલ.
એટલે દેટ વોઝ વન થિંગ વેર વી હેડ અ લિટલ સ્ટ્રગલ, પણ અધરવાઇઝ વી વર ઓલવેઝ વેલ કવર્ડ અને વેલ સપોર્ટેડ.
જી જી. કારણ કે જયારે શો પૂરો થયો ત્યારબાદ એમાંના કેટલાક જે વાયોલિનિસ્ટ હતા એમની સાથે હું વાત કરતી હતી, અને તેમણે પણ એ જ કહ્યું કે ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ ફોર ધેમ, ધેટ નેવર ડન ધીસ બિફોર. અને એ લોકોને એમ લાગ્યું કે ના, આમાં કંઈક આગળ કરવા જેવું છે. તો એ લોકો એમ જ કહી રહ્યા હતા કે હવે નવો પ્રોજેક્ટ ક્યારે થાય તો વી કેન ટેક પાર્ટ એઝ વેલ. સો ઇટ્સ યુ નો અ ગુડ ક્રેડિટ ટુ ઓલ ઓફ યુ કે આ બધાએ જે આટલું સરસ રીતે કાર્યક્રમ કર્યો. અને ખરેખર મેઘદૂત એક સંસ્કૃત ભાષાની આપણી એક અદભુત કૃતિ કવિ કાલિદાસની, અને ધારો કે કોઈને કદાચ એટલી સમજણ ના પડી હોય સંસ્કૃતમાં, તો આ જે કાર્યક્રમ હતો બધાને માટે, નાના મોટા દરેકને માટે. તો આવા પ્રકારના અન્ય કોઈ કાર્યક્રમો આપ લાવવાની ઈચ્છા રાખો છો ખરા ભવિષ્યમાં?
અમારી ઈચ્છા તો દર વર્ષે કંઈક નવું કરવાની છે.
જી.
યુકે ગવર્મેન્ટ અને શ્રુતિ અમને કેટલું સપોર્ટ કરે છે ખાલી જોવાનું.
અહીંયા તો અમારો આપને હંમેશા સાથ રહેશે જ. આલમભાઈ, એક અન્ય સવાલ આપને પૂછવાનો હતો કે જ્યારે સેલિબ્રિટી માતા પિતા હોય ત્યારે એક ભાર આવે છે ખરો બાળક ઉપર, કે આપે પણ એ જ લેવલ સુધી પહોંચવું જોઈએ જે લેવલ ઉપર આપના માતા પિતા હેમાબેન અને આશિતભાઈ અત્યારે છે, એવું કોઈ દબાણ આપની પર ક્યારેય આપને બહારથી આવ્યું, આપના અંદર પરિવાર તરફથી નહીં પણ બહાર તરફથી એવું કંઈ એક્સપેક્ટેશન હતું આપની ઉપર?
પરિવાર તરફથી તો એટલું પણ દબાણ નહોતું કે તું ગા ક્યારેક.
જી.
હું પહેલેથી જ, મારું નામ આલાપ હતું પણ હું વગાડતો હતો તબલા જ. મારું નામ પણ કદાચ 20-21 વર્ષ પછી સાર્થક થયું છે.
જી.
પણ હા, દબાણ કંઈ જ નહોતું કોઈ દિવસ, કે ઘરમાંથી તો કોઈ દિવસ નહોતું.
જી.
પણ કદાચ કોઈકને બહારથી લાગ્યું હોય તો દે હેવ નોટ ટોલ્ડ મી એવર કે ભાઈ હો તું પપ્પા જેટલો નથી કે પપ્પા જેવું નથી હજી, હજી નોટ રીચ ધેટ. એવું મને હજી સુધી મોઢા પર એટલીસ્ટ કોઈએ નથી કોઈ પીઠ પાછળ કદાચ કહેતા હોય મને ખ્યાલ નથી, પણ પીપલ હેવ બીન કાઇન્ડ અને ગોડ હેઝ બીન વેરી કાઇન્ડ. મને અંદરથી કોક વાર ડેફિનેટલી હું ગાવા માંડ્યો પછી મને લાગ્યું કે ભાઈ પપ્પા અને એમાં કયા લેવલનું ગાતા હતા અને એ લોકો કેટલી આસાનીથી કોઈ પણ વસ્તુ ગાઈ શકતા હતા, એના માટે મને થોડીક યુનો મને એ જગ્યા હજી મળતા થોડીક વાર લાગતી હતી શરૂઆતમાં. હું એમ નહીં કહું કે મને મળી ગઈ છે જગ્યા, પણ મને રસ્તો જરૂર મળી ગયો.
અને એને એ રસ્તો એક વખત મળી જાય પછી આપણી જે સફર છે એ આપણે ચાલુ જ રાખવાની રહે છે. જી
જી, તો એટલે આમાં ઇટ્સ એન અનસ્ટોપિંગ થિંગ વિચ ઇઝ ઓલવેઝ ગોઈંગ ઓન. જેમ કે છે ને કે સંગીત એક દરિયો છે કે તમે એક ટીપુ માત્ર છો અને એ ટીપામાંથી તમે હજી કેટલી નદીઓ ને સાગર ને પછી દરિયા સુધી પહોંચી શકો છો એ જોવાનું.
જી બિલકુલ બિલકુલ. તો આલાભાઈ, ધારો કે આપ આ સંગીત ક્ષેત્રમાં ના હોત તો આપે આપની કઈ કારકિર્દી અપનાવી હોત? આપ શું બનવાનો?
તો કદાચ હું જન્મ્યો જ ન હોત, કારણ કે મ્યુઝિકલ પેરેન્ટ્સને જો તમે માતા પિતા હોય તમારા અને પછી એમાં જો તમે ડેસ્ક જોબ કરો તો ઇટ વુડ કમ એઝ અ રૂટ શોક, આઈ એમ પ્રીટી શ્યોર અબાઉટ ધેટ. પણ મેં કોઈ દિવસ આ સવાલનો જવાબ આપી જ નથી શક્યો, કારણ કે મેં કોઈ દિવસ વિચાર્યું
જ નથી. ઓકે. અને એક અન્ય વાત પણ કે જ્યારે આપ આ રીતે સંગીતની રચના કરો છો, આપને સંગીતકાર કે કોઈ કલાકાર હોય તો એમને પોતપોતાના કોઈ અલગ ખાસ પ્રકારનું સંગીત ગમતું હોય અને પોતાની પર્સનલ પ્રેફરન્સીસ પણ હોય છે, પણ એ સાથે આપે ઘણા બધા કલાકારો સાથે કામ પણ કર્યું છે, તો એમાં એવા કોઈ કલાકારો કે સંગીતકારો છે જેનો અનુભવ આપને જિંદગીભર યાદ રહ્યો હોય કે કદાચ આપ જિંદગીભર એમાંથી કંઈક શીખી શક્યા હોય એવું કોઈ ઉદાહરણ આપની પાસે?
Because of papa and hema, I have worked with a lot of artists, as you rightly said.
Ji.
Ane tabla bhi khub loko sathe sangat kari chhe.
Ji.
Gavanu pan ghana loko sathe nasib thayu chhe.
Ji.
Emathi be tran je gajab na loko chhe te Pandit Ajay Chakravarti ji. Ane Shankar Mahadevan ji.
Ji.
E badha sathe emna sanidhya ma khub janva shikva mali Hariharan ji.
Ji.
Ane be tran vastu emne saras kahi hati, jem ke Shankar ji sathe ek var recording karva gayo to emnu geet mara album mate. To emne mane kahyu tu. મને કહે છે કે કોઈ દિવસ તારી સાથે જે પણ આર્ટિસ્ટ હોય ને એમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં કરતો. મને કહે છે ભલે તને બે પૈસા ઓછા મળે, પણ જે એલ્બમ કે જે પ્રોડક્ટ તમે બનાવતા હો એમાં સારા મ્યુઝિશિયન્સ અને બેસ્ટ ક્વોલિટી મ્યુઝિશિયન્સ સાથે જ કામ કરવું. એટલે એમની એક સલાહ હું લગભગ બને ત્યાં સુધી નજરઅંદાજ નથી કરતો. અને હરિહરનજીને એકવાર અમે મળવા ગયા હતા મારા સીડી લોન્ચ માટે, પ્રચાર માટે એમના ઘરે. એટલે એમણે કહ્યું કે તમે આવો, અમે આપણે બેસીએ થોડી વાર. એટલે હું બેઠા, પછી થોડું ગાયું
વગાડ્યું,
એમણે ખૂબ આશીર્વાદ આપ્યા. પછી વાત થઈ કે લોકો આજકાલ બહુ સરળ ગાયકી પસંદ કરે છે અને થોડુંક પણ તમે ક્લાસિકલ સેમી ક્લાસિકલ કે થોડુંક અઘરું ગાઓ તો લોકો યુ નો દે સ્વિચ ઓફ ફ્રોમ યોર કોન્સર્ટ, અને એ લોકોને નથી ગમતું. એ લોકોને એવું જ ગમે કે જ્યાં તમે સાથે ગાઈ શકો એવા જ ગીતો બનાવો. એટલે હરિહરનજીએ સરસ કહ્યું કે તને ગળામાં જે સરળ આવે ને તે તારા માટે સરળ છે, તારે એ જ ગાવા.
બિલકુલ બિલકુલ.
એટલે આવી જે નાની નાની ટચુકડી વાતો છે તે મારા મગજમાં ઘર કરી જાય છે, અને આઈ ટ્રાય એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ આઈ કેન. પણ આ બધા જ લોકો પાસે તમે બે મિનિટ બેસો કે 200 કલાક બેસો, કંઈક ને કંઈક શીખવા ચોક્કસ મળે છે.
બિલકુલ સાચી વાત, કારણ કે યુ કેન નોટ કોમ્પ્રોમાઇઝ વિથ ક્વોલિટી, ક્વોલિટી મેટર્સ
એબ્સોલ્યુટલી નોટ.
અને એમાં જ્યારે ગુણવત્તામાં જ્યારે આપણે થોડી બાંધછોડ કરી નાખીએ ત્યારે એ કંઈ કોઈ પણ પ્રોડક્ટ હોય એ સારું નથી રહેતું. તો એ માત્ર આપે નહીં પણ જે અત્યારે કાર્યક્રમ સાંભળી રહ્યા છે બધાને માટે એ લાગુ પડતું હોય છે કે આટલી સુંદર વાતો એમના તરફથી આવી. અને આપ ખૂબ જ વ્યસ્ત છો હું જાણું છું, પણ એક છેલ્લો સવાલ કે કોઈ પણ વ્યક્તિ જે હોય એની સફળતા માં ઘણા બધાનો હાથ હોય, અને એ પૂછવું દરેકને માટે યોગ્ય ના પણ ગણાય, છતાં પણ હું આપને આ સવાલ આજે પૂછી જ લઉં છું કે શું લાગે છે આપને આપની સફળતા?
સફળતા ગણી શકાય તો આઈ એમ રિયલી હેપી.
જી.
અને વોટ એવર લિટલ આઈ હેવ અચીવડ એન્ડ વોટ એવર લિટલ આઈ મે અચીવ ઇન ધ ફ્યુચર
ઇઝ
ઓનલી બીકોઝ ઓફ વોટ આઈ હેવ બીન ટોટ બાય માય ગુરુઝ એન્ડ સ્પેશિયલી માય પેરેન્ટ્સ.
જી.
બીજા કોઈ લોકો જે પણ કોઈ પાસેથી બી કંઈક પણ શીખવા મળ્યું હોય,
જી,
ભલે મેં એમ કહ્યું ને કે બે વાક્ય બી સુવાક્ય પણ કોઈની પાસેથી જાણ્યું હોય તો એને હું મારા ગુરુ માનું છું.
બિલકુલ.
અને એને મારો ગુરુ મંત્ર પણ માનું છું.
જી.
એટલે આઈ થિંક મારા જે તબલાના ગુરુ રહ્યા છે અને માય પેરેન્ટ્સ આશિત અને એમાં,
જી,
એ લોકો સિવાય આઈ ડોન્ટ હેવ એનીબડી ટુ થેન્ક ફોર વોટ એવર લિટલ આઈ હેવ અચીવડ.
સ્નેહાબેન સાંભળતા હશે?
आई विल श्योरली से दैट शी इज इज सहभागी छे पण माय टीचिंग्स हैव बीन फ्रॉम माय गुरुज एंड माय पेरेंट्स
ऑफकोर्स ऑफकोर्स અને આલમભાઈ આપે ગુજરાતી ભાષામાં જે અપ્રતિમ ગીતો ગાયા છે, ગઝલ આપનું ફેવરેટ જોનર છે, તો ગુજરાતીની કોઈ ગઝલ અમને સંભળાવશો પ્લીઝ?
ચોક્કસ, તમે કહો તો બે ચાર સંભળાવો,
સમયની મર્યાદા છે આપણી પાસે.
ના ના, ચોક્કસ, પણ એક એક ગઝલની બે લાઈન આપને ચોક્કસ સંભળાવો.
જી જી.
દેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે, દેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે, ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે. દેવ છે, દેવ છે.
વાહ વાહ, અદભુત અદભુત અદભુત.
અને જોશીની ગઝલ છે
જી,
જે મારું જ કમ્પોઝિશન છે.
બિલકુલ બિલકુલ. અને કાર્યક્રમમાં મેં ઘણી વખત આ ગઝલ રજૂ કરી છે, મને બહુ જ પસંદ છે આ, કારણ કે જી આ ગઝલ મેં ઘણી વખત રજૂ કરી છે અને એની અંદરનો જે ભાવ છે બહુ જ અપ્રતિમ ભાવ છે. અને આપણા કવિઓ આટલા સુંદર લખી રહ્યા છે, નવા યુગના આધુનિક કવિઓ છે અને આપ પણ નવા યુગના પ્રતિનિધિ છો, એટલે અમને એ વાતનો અત્યંત આનંદ છે. જી બિલકુલ. અને આલમભાઈ, યુકેમાં આવવાનું આપનું વારંવાર થતું હોય છે, આશા રાખીએ કે આ વર્ષે પણ આપ જરૂર આવો અને અમારા સબરસનો પણ આપ જરૂર મુલાકાત લો એવી અમે આશા રાખીએ. અને ખૂબ ખૂબ આભાર.